એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપણે રોજ કેટલા બધા શબ્દો વાપરીએ છીએ નહીં, પણ ક્યારે એમ અટકીને વિચાર્યું છે કે આ શબ્દોને એનો જે ચોક્કસ અર્થ છે એ કોણે આપ્યો હશે? જેમ કે આપણે પાણી કહીએ એટલે તરત પેલો પ્રવાહી પદાર્થ મગજમાં આવે, આગ કહીએ તો ગરમીને લાલાશ, પણ આવું કેમ? પાણીનો અર્થ આગ કેમ નથી થતો? આ જે જોડાણ છે શબ્દ અને અર્થ વચ્ચેનું, તત્વચિંતકો એને સંકેત કહે છે. તો આ સંકેત આવ્યો ક્યાંથી? આજે આપણી પાસે છે ને એક નાનકડું પણ ખરેખર વિચારવા જેવું લખાણ છે, એ આ જ ગહન પ્રશ્નને ખોલે છે. એ પૂછે છે, શું શબ્દોના અર્થ પાછળ કોઈ દૈવી યોજના છે, કોઈ ઈશ્વરની ઈચ્છા, કે પછી આ બધું માણસોએ પોતાની સગવડ માટે, સમજૂતી માટે ઊભું કર્યું છે? તો આપણી આજની ચર્ચાનો હેતુ એ જ છે, આ બે આમ જુઓ તો વિરોધી લાગતા જવાબો પાછળનો તર્ક સમજવો. ચાલો આ ભાષાના મૂળભૂત રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ.
બિલકુલ. અને આખી ચર્ચાના કેન્દ્રમાં આપેલો શબ્દ છે સંકેત. એને બરાબર સમજવો પડશે પહેલા. આપણા સ્ત્રોત પ્રમાણે જુઓ તો સંકેત એટલે શું? એટલે કે કોઈ ચોક્કસ શબ્દ બોલાય ને એના પરથી એક ચોક્કસ અર્થ જ સમજાય. બસ આ જે સ્થાપિત થયેલી માન્યતા છે અથવા તો નિર્ણય, એ જ સંકેત. તમે પાણીનું ઉદાહરણ આપ્યું ને, તો બસ આ પાણી શબ્દ અને પેલો પ્રવાહી પદાર્થ, આ બે વચ્ચે જે સંબંધ બંધાયો, જે સમજૂતી થઈ, એ જ છે સંકેત.
એટલે એક જાતનો નિયમ જેવો, પણ અદ્રશ્ય, જે શબ્દને એના અર્થ સાથે જોડે છે.
હા, બરાબર. અને જ્યારે કોઈ અર્થ આ સંકેતથી નક્કી થઈ જાય ને, બધા એને સ્વીકારી લે, ત્યારે એને કહેવાય સંકેતિત અર્થ. દાખલા તરીકે વૃક્ષ શબ્દ, એનો સંકેતિત અર્થ પેલું થડ, ડાળી, પાંદડાવાળું છોડ છે. કેમ? કારણ કે પેઢીઓથી આ શબ્દ માટે આ જ અર્થનો સંકેત ચાલ્યો આવે છે, બધાએ સ્વીકાર્યો છે.
છાપતો પદાર્થ જ, બીજું કંઈ નહીં. આ પહેલો નિર્ણય એ કેવી રીતે લેવાયો છે? કોઈ એક વ્યક્તિએ, કોઈ આખા સમૂહે, કે પછી કંઈક જુદું જ?
હા, આ પ્રશ્ન સીધો આપણને ભાષાના ઉદ્ભવ અને એના તત્વજ્ઞાન સુધી લઈ જાય છે, અને અહીંથી જ પછી જુદા જુદા મતો શરૂ થાય છે, જે ખરેખર રસપ્રદ છે.
કહો કહો, શું મતો છે?
હા, તો સ્ત્રોત આપણને મુખ્યત્વે બે વિચારધારાઓ તરફ લઈ જાય છે. પહેલો મત છે આલંકારિકોનો.
આલંકારિકો એટલે?
એટલે સાહિત્યશાસ્ત્રના જે વિદ્વાનો હોય, સિદ્ધાંતકારો હોય, એ લોકો. એમનું માનવું છે કે શબ્દ અને અર્થ વચ્ચેનો આ જે સંકેત છે ને, એનું મૂળ કારણ છે ઈશ્વરેચ્છા, ભગવાનની ઈચ્છા.
ઓહ, ઈશ્વરની ઈચ્છા! કેવી રીતે?
ઈશ્વર પાસેથી મળી હશે. એટલે એમ સમજો કે સૂર્ય શબ્દ છે, તો એને પહેલા તેજસ્વી ગોળા સાથે જોડવાની જે વૃત્તિ થઈ, એ ઈશ્વર પ્રેરિત હતી એમ માને છે આ લોકો. આ રીતે ભાષાના જે મૂળભૂત શબ્દો છે અને એના અર્થો, એ બધો સંબંધ ઈશ્વરે જ નક્કી કર્યો છે. એ કોઈ માણસની શોધ નથી, પણ દૈવી વ્યવસ્થા છે.
બાપરે, એટલે આ મત પ્રમાણે તો ભાષા ખાલી વાતચીતનું સાધન નથી, પણ એક રીતે ઈશ્વરીય જ્ઞાનનું પ્રતીક થયું કહેવાય. દરેક શબ્દનો અર્થ પવિત્ર અને નક્કી થયેલો, કારણ કે ઈશ્વરે નક્કી કર્યો છે. આ તો ખરેખર બહુ ઊંડો વિચાર કહેવાય.
ખરેખર. અને આ વિચારના સમર્થનમાં સ્ત્રોતમાં સાહિત્ય કૌમુદી નામના ગ્રંથનું એક સંસ્કૃત વાક્ય પણ આપ્યું છે. સંકેત સ્વસ્માત શબ્દાત અયમ અર્થ બોધ્ય ઇતિ ઈશ્વરેચ્છા.
એનો અર્થ શું થાય?
એનો સ્પષ્ટ અર્થ એ જ છે કે સંકેત એટલે બીજું કંઈ નહીં, પણ આ શબ્દ પરથી આ જ અર્થ સમજવો એવી ઈશ્વરની ઈચ્છા. એટલે આ મત ભાષાને માનવીય સમજૂતીથી ઉપર ગણે છે, એક દૈવી સ્થાપના તરીકે જુએ છે.
આ દ્રષ્ટિકોણ ભાષાને એક જાતની સ્થિરતા આપે, સાર્વત્રિકતા આપે. પણ અહીં મને એક વ્યવહારુ પ્રશ્ન થાય છે. સ્ત્રોત પોતે જ વિશેષ નામોની વાત કરે છે, પ્રોપર નાઉન્સ જેને કહીએ. દાખલા તરીકે કોઈનું નામ દેવદત્ત રાખીએ કે કોઈ શહેરનું નામ અમદાવાદ રાખીએ, શું આની પાછળ પણ ઈશ્વરની જ ઈચ્છા હોય?
બરાબર.
આપણે તો સામાન્ય રીતે એમ જ સમજીએ કે નામ તો મા બાપ પાડે, કે સમાજ પાડે, કે કોઈ રાજા મહારાજા પાડે, એમની પસંદગીથી. તો જો એમ હોય તો પેલો ઈશ્વર ઈચ્છાવાળો સિદ્ધાંત બધા શબ્દોને લાગુ પડે ખરો? શું આ વિશેષ નામો એનો અપવાદ નથી? અને જો એ અપવાદ હોય તો પછી મૂળ સિદ્ધાંત કેટલો મજબૂત રહે? આ થોડું ગૂંચવાળા જેવું લાગે છે.
તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. આ વિશેષ નામોનો પ્રશ્ન જ આપણને બીજા મત તરફ લઈ જાય છે, અને આ બીજો મત મુખ્યત્વે નૈયાયિકોનો છે.
નૈયાયિકો,
હા,
એટલે જે ન્યાય દર્શનના તર્કશાસ્ત્રીઓ.
હા, એ જ તર્કશાસ્ત્રીઓ અને તત્વચિંતકો. સ્ત્રોત કહે છે કે આધુનિક નૈયાયિકો સંકેતને ફક્ત ઈચ્છા માત્ર તરીકે જુએ છે.
ઈચ્છા માત્ર, એ વળી શું?
ઈચ્છા માત્ર એટલે એમ કહો ને કે ફક્ત ઈચ્છા, ઈરાદો. આ શબ્દ એવું સૂચવે છે કે સંકેત પાછળ કોઈ દૈવી તત્વ હોવું જ જોઈએ એવું જરૂરી નથી. એ માત્ર કોઈકની ઈચ્છાનું પરિણામ હોઈ શકે અને આ કોઈક માણસ પણ હોઈ શકે. એટલે કે ઘોડો શબ્દને પેલા ચાર પગવાળા પ્રાણી સાથે જોડવાનો નિર્ણય કદાચ કોઈ માણસ સમૂહે કોઈક સમયે પોતાની જરૂરિયાત પ્રમાણે કર્યો હોય. આ દ્રષ્ટિએ જુઓ તો ભાષા એક સામાજિક કરાર જેવી બને, સોશિયલ કોન્ટ્રાક્ટ.
ઓકે,
પણ વાત એટલી સીધી પણ નથી હો. સ્ત્રોત એ પણ નોંધે છે કે કેટલાક જૂના પરંપરાગત નૈયાયિકો હતા, એમનો મત થોડો જુદો હતો.
શું મત હતો એમનો?
એ લોકો પણ માનતા હતા કે દેવદત્ત જેવા વિશેષ નામ પાડીએ ને ત્યારે ભલે પસંદગી માણસ કરતો દેખાય, પણ છેવટે તો એ નામ પાડવાની પ્રેરણા ઈશ્વર તરફથી જ મળતી હોય છે. એટલે એ લોકો ઈશ્વર ઈચ્છાના વિચારને સાવ છોડી દેવા તૈયાર નહોતા.
અચ્છા, એટલે નૈયાયિકોમાં પણ પાછા બે ભાગ. જૂના મતવાળા હજી ક્યાંક ને ક્યાંક ઈશ્વરીય પ્રેરણાને પકડી રાખતા હતા, જ્યારે નવા આધુનિક મતવાળા એને ફક્ત ઈચ્છા ગણતા હતા. અને એ ઈચ્છા માનવીય પણ હોઈ શકે, એ શક્યતા ખુલ્લી રાખી.
બરાબર. તો હવે જુઓ, આપણી સામે બે મુખ્ય ધરી સ્પષ્ટ થઈ ગઈ. એક તરફ છે આલંકારિકો અને કેટલાક જૂના નૈયાયિકો, જે માને છે કે શબ્દ અર્થનો સંબંધ મૂળભૂત રીતે ઈશ્વરે સ્થાપ્યો છે, એટલે કે ઈશ્વર ઈચ્છા મુખ્ય. અને બીજી તરફ છે આધુનિક નૈયાયિકો, જે આ સંબંધને ઈચ્છા માત્ર ગણે છે, જે સૂચવે છે કે તે માનવીય ઈરાદા કે સમજૂતીનું પરિણામ પણ હોઈ શકે છે. આ ખરો તાત્વિક સંઘર્ષ છે ભાષાના પાયા વિશે, દૈવી નિર્ધાર વરુભ કદાચ માનવીય કરાર.
ચાલો આ બંને મતોને જરા વધારે ઊંડાણથી વિચારીએ. જો માની લઈએ કે અર્થ ઈશ્વરે નક્કી કર્યો છે, તો એના પરિણામ શું આવે? કદાચ એમ કે ભાષા સ્થિર છે, એના અર્થો બદલાતા નથી કે બદલાવા ન જોઈએ, અને કદાચ એમ પણ કે ભાષાંતર કરવું અઘરું પડે, કારણ કે દરેક ભાષા ઈશ્વરની કોઈ અલગ યોજનાનો ભાગ હોય.
હા, ઈશ્વર ઈચ્છાનો સિદ્ધાંત છે ને, એ ભાષાને એક પ્રકારની નિશ્ચિતતા આપે છે અને કદાચ પવિત્રતા પણ. પણ સાચી વાત એ છે કે એ ભાષામાં જે પરિવર્તન આવે છે ને, એને સમજાવવામાં મુશ્કેલી ઊભી કરી શકે. આપણે સૌ જાણીએ છીએ કે સમય જતાં શબ્દોના અર્થ બદલાય છે, નવા શબ્દો બને છે, જૂના ભૂલાઈ જાય છે. જો અર્થ ઈશ્વરે જ નક્કી કર્યો હોય, તો આ ફેરફારો કઈ રીતે શક્ય બને? શું ઈશ્વર પોતાની ઈચ્છા બદલે છે? આવા પ્રશ્નો ઊભા થાય.
બરાબર. અને હવે બીજી બાજુ જોઈએ, પેલો ઈચ્છા માત્રનો સિદ્ધાંત, જે માનવીય ઈચ્છા તરફ ઈશારો કરે છે, એ માની લઈએ તો શું એનો અર્થ એવો થાય કે શબ્દોના અર્થ સાવ મનસ્વી છે, ગમે તે શબ્દોનો ગમે તે અર્થ ચાલે? અને જો માણસો જ અર્થ નક્કી કરતા હોય, તો પછી આટલા બધા લોકો એક શબ્દનો એક સરખો અર્થ કઈ રીતે સમજી લે છે? ભાષામાં આટલી વ્યવસ્થા, આટલી સહમતિ ક્યાંથી આવી?
આ પણ એટલા જ મહત્વના પ્રશ્નો છે. ઈચ્છા માત્રનો સિદ્ધાંત છે ને, એ ભાષામાં જે ફેરફારો થાય છે, નવા શબ્દો બને છે, એને સહેલાઈથી સમજાવી શકે છે. એ ભાષાને એક જીવંત વિકસતી સામાજિક રચના તરીકે જુએ છે. પણ તમે કહ્યું એમ, એ અર્થની સ્થિરતા અને સાર્વત્રિકતા પર સવાલ ઊભા કરી શકે. જો અર્થ ખાલી માનવીય ઈચ્છા પર જ આધારિત હોય, તો ભાષામાં અંધાધૂંધી કેમ નથી ફેલાતી?
હા, એ જ.
કદાચ એનો જવાબ સામાજિક રૂઢી, પરંપરા અને શિક્ષણમાં રહેલો છે. સમાજ શું કરે, સમય જતાં અમુક સંકેતો પર સહમત થાય અને પછી એને પેઢી દર પેઢી આગળ વધારે.
તો એમ કહી શકાય કે બંને મતોના પોતાના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ છે. એક દૈવી વ્યવસ્થાની વાત કરે છે, બીજો માનવીય અથવા ઓછામાં ઓછી બિનદૈવીય ઈચ્છાની. આ ચર્ચા ખાલી શબ્દોના મૂળની નથી રહી જતી, પણ ભાષા પોતે કેવી રીતે કામ કરે છે અને આપણે આ દુનિયાને કેવી રીતે સમજીએ છીએ એના વિશે પણ છે.
ચોક્કસ. આ મૂળભૂત પ્રશ્ન, સંકેત કોણ નક્કી કરે છે, એ ભાષાવિજ્ઞાન, તત્વજ્ઞાન, ધર્મશાસ્ત્ર કેટલા બધા ક્ષેત્રોને સ્પર્શે છે અને એ આપણને વિચારવા પ્રેરે છે કે શું ભાષા વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે કે પછી ભાષા પોતે જ વાસ્તવિકતાનું નિર્માણ કરે છે.
બહુ રસપ્રદ મુદ્દો.
જુઓ, જો અર્થ ઈશ્વરે આપ્યો હોય તો ભાષા વાસ્તવિકતાનું સાચું ચિત્ર છે એમ કહેવાય. પણ જો અર્થ માણસે બનાવ્યો હોય તો કદાચ ભાષા આપણી સમજ અને જરૂરિયાત પ્રમાણે વાસ્તવિકતાને ઘડે છે. આ ચર્ચા એ પણ સમજાવે છે કે ભાષાનો અભ્યાસ આટલો જટિલ અને રસપ્રદ કેમ છે. શબ્દ અને અર્થનો સંબંધ સ્થિર છે કે બદલાતો રહે છે. નવા વૈજ્ઞાનિક ખ્યાલો આવે, નવી ટેકનોલોજી આવે, એના માટે નવા શબ્દો કેવી રીતે બને છે, એનો અર્થ બધા કેવી રીતે સ્વીકારી લે છે, આ બધા પ્રશ્નોના મૂળિયા પેલા સંકેતના ઉદ્ભવની ચર્ચામાં જ રહેલા છે.
ખરેખર આ મુદ્દો તો આપણને ભાષાના બહુ ઊંડાણમાં લઈ જાય છે. સ્ત્રોતે આપણને બે મુખ્ય દ્રષ્ટિકોણ આપ્યા, ઈશ્વરેચ્છા અને ઈચ્છા માત્ર. પણ શું જવાબ આ બેમાંથી એક જ હોવો જરૂરી છે? કદાચ વિચારવા જેવી વાત એ છે કે સત્ય આ બંનેની વચ્ચે ક્યાંક હોઈ શકે.
જેમ કે
એમ બની શકે કે જે પ્રકૃતિના મૂળભૂત તત્વો છે, પાણી, અગ્નિ, પૃથ્વી અથવા તો પ્રાણીઓ છે, કે પછી આપણી મૂળભૂત માનવીય લાગણીઓ છે, એના માટેના જે શબ્દો છે એના સંકેત પાછળ કોઈક એવી સાર્વત્રિક, કદાચ સહજ પ્રેરણા હોય જેને જૂના જમાનાના વિચારકોએ ઈશ્વર ઈચ્છા કહી દીધી હોય.
રસપ્રદ વિચાર છે.
અને પછી જેમ જેમ માનવ સમાજ વિકસ્યો, નવી શોધો થઈ, નવા વિચારો આવ્યા, તેમ તેમ નવા શબ્દો અને નવા સંકેતો બનતા ગયા. જરૂરિયાત મુજબ માનવીય સમજૂતીથી, કરારથી એવું ન બની શકે.
હા, આ એક સમાધાનકારી દ્રષ્ટિકોણ ચોક્કસ હોઈ શકે જે બંને મતોના સત્યને થોડું થોડું સ્વીકારે. જો કે આપણા સ્ત્રોતમાં આવા કોઈ મિશ્ર મતનો સીધો ઉલ્લેખ નથી, પણ મુદ્દો વિચારવા જેવો તો છે જ. એ ભાષાનો જે ઇતિહાસ છે, એના જે જુદા જુદા સ્તરો છે, એને કદાચ વધુ સારી રીતે સમજાવી શકે.
અને કદાચ આ બધાથી પણ વધારે મહત્વનો પ્રશ્ન આપણા આજના સમય માટે એ છે કે ભલે ને મૂળ સંકેત કોણે સ્થાપ્યો, ઈશ્વરે કે માણસે, એના કરતાં શું એ વધુ અગત્યનું નથી કે આજે આપણે સૌ જે ભાષા વાપરીએ છીએ એ મોટાભાગના શબ્દોના અર્થ વિશે એક સામાન્ય સમજ ધરાવીએ છીએ? ભાષાની ખરી તાકાત એના ઉદ્ભવના રહસ્ય કરતાં કદાચ એની અત્યારની કાર્યક્ષમતામાં છે. આપણા વિચારો, આપણી લાગણીઓ એને સફળતાપૂર્વક બીજા સુધી પહોંચાડવાની ક્ષમતામાં રહેલી છે.
આ પણ એક બહુ જ મહત્વનો અને વ્યવહારુ દૃષ્ટિકોણ છે. ભાષાની જીવંતતા એની ઉપયોગિતામાં જ છે. મૂળ સંકેત ભલે ગમે ત્યાંથી આવ્યો હોય, આજે તો એ સામાજિક સ્વીકૃતિ અને સતત ઉપયોગથી જ ટકે છે અને વિકસે છે.
ચોક્કસ. તો આજે આપણે જોયું કે શબ્દને અર્થ ક્યાંથી મળે છે. આ સાદો લાગતો સવાલ કેટલો ગહન અને કેટલા બધા પાસા ધરાવે છે. ઈશ્વર ઈચ્છા અને ઈચ્છા માત્રના બે મુખ્ય મતો આપણને ભાષાના સ્વરૂપ અને એના કાર્ય વિશે ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે. આ એક એવી ચર્ચા છે જે કદાચ ક્યારેય પૂરી નહીં થાય, પણ એ આપણને ભાષા પ્રત્યે વધુ સજાગ, વધુ જિજ્ઞાસુ જરૂર બનાવે છે. આપણે વિચારતા રહી શકીએ કે આપણે જે શબ્દો બોલીએ છીએ એ આપણા વિશ્વને કેવી રીતે રચે છે અને આપણી સમજને કેવી રીતે ઘડે છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.